તારીખ 8/1/1990 શ્રી સમયસાર ગાથા 181-183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 355
જ્ઞાનનું સ્વરૂપ જાણની ક્રિયા છે માટે જ્ઞાન આદે અને જાણની ક્રિયા આધાર છે. જાણની ક્રિયાના આધારે જ્ઞાનનું સ્વરૂપ ઓળખાય છે એમ કહેવું છે. અહીંયા જ્ઞાનનું સ્વરૂપ લેવું, સ્વભાવ લેવો, જ્ઞાન એટલે સ્વભાવ લેવો, પણ કોઈ પણ જાતના ભેદ વગરનો સ્વભાવ, દ્રવ્યનો, ગુણનો, પર્યાયનો એવો કોઈ ભેદ ન લેવો. સ્વભાવ એટલે સ્વભાવ સામાન્ય. જાણન ક્રિયા ઉપરથી એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન, જ્ઞાનનું જે જ્ઞાન તત્વ આ વસ્તુ સમજવાની છે. જીવ શુભ અશુભ રાગાદી ભાવોને ક્રોધાદી ભાવોને ઓળખે છે, એવા ભાવો કરે તે આત્મા, એટલું જ એને ખબર છે. આ સિવાય આત્માને કાંઈ ખબર નથી. સમયસારમાં કુંદકુંદાચાર્ય દેવ એમ કહે છે કે જ્ઞાન તે આત્મા છે, અથવા જ્ઞાન જ બધું છે, આત્મામાં જ્ઞાન જ બધું છે એમ કહે છે. કેમ કે જ્ઞાનથી જ જ્ઞાન સ્વરૂપી આત્મા જણાય છે. 151 ગાથા લેવું, અધિકાર પુણ્ય પાપનું ચાલે છે, પણ કેવી વાત કરી છે. જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે. કેમ કે અધિકાર ચાલે છે પુણ્ય પાપનો, તો જગતમાં પુણ્ય મોક્ષનું કારણ છે એમ પ્રવૃત્તિ ચાલે છે. તો કહે છે કે નહીં, પુણ્ય તો કર્મબંધનું કારણ છે, જ્ઞાન મોક્ષનું કારણ છે. તો અહીંયા કોઈ એવો સ્પષ્ટીકરણ નથી કે કયું જ્ઞાન મોક્ષનું કારણ છે. અહીં તો જાણન ક્રિયાની વાત નથી કરતા, જ્ઞાન કહીને જ વાત કરે છે. જ્ઞાન મોક્ષનું કારણ છે, મથાળું એ છે. પ્રથમ જ્ઞાનમ મોક્ષ હેતુ સાધયતી, કયું જ્ઞાન? મતિ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાન, અલ્પ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, કયું જ્ઞાન મોક્ષનું કારણ છે? કે એક ભેદ નહીં જેનો. જ્ઞાન એટલે જ્ઞાન તત્વ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાન તત્વ લ્યો. જે જ્ઞાન તત્વ છે તે જ આત્મા છે, તે જ પોતે છે. બસ જે જ્ઞાન તત્વ પોતે છે એમ સાધે છે એમાં આત્મા આવી ગયો. પોતે કહેતા આત્મા આવ્યો, સ્વપણું તે આત્મા, આત્મા ત્યાં સ્વપણું, સ્વપણું ત્યાં આત્મા, એટલે એ પરમાર્થ છે એમ કહેશે. શું ભાવાર્થ જુઓ. વળી પરમાર્થે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. અહીંયા તર્ક ન કરે કોઈ કે આત્માનો આનંદ પણ સ્વભાવ છે, આત્માનો શ્રદ્ધા પણ સ્વભાવ છે, આત્માનો અસ્તિત્વ પણ સ્વભાવ છે. તો કે નહીં, પરમાર્થ તો આત્માનો જ્ઞાન સ્વભાવ છે, જ્યાંથી પ્રયોજનની સિદ્ધિ થાય છે. પરમ અર્થ, પરમ પ્રયોજન, પરમ પ્રયોજનની જ્યાંથી સિદ્ધિ થાય છે ત્યાં તો આત્માને જ્ઞાન સ્વભાવ, જ્ઞાન માત્ર જ કહેવો જોઈએ. ટીકામાં કહે છે કે જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનનું કારણ નથી. અહીંયા પુણ્ય પાપ અધિકાર ચાલે છે ને, એટલે લોજિક એ રીતે આપે છે, અધિકાર અનુસાર વાત કરે છે કે જ્ઞાન મોક્ષનું કારણ છે. 151, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનનું કારણ નહીં હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણ પણ બને છે. એ તો નાસ્તિથી સિદ્ધ કર્યું. હવે એમ કહે છે કે તે જ્ઞાન સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય જાતિ માત્ર પરમાર્થ એટલે પરમ પદાર્થ છે અથવા આત્મા છે. ચૈતન્ય જાતિ માત્ર, જ્ઞાનથી શું લેવું છે? જાણન ક્રિયા ઉપરથી. હવે ચાલતા અધિકાર સાથે એનું અનુસંધાન મેળવીએ કે જાણન ક્રિયામાં જ્ઞાન છે, જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે, એટલે કે ચૈતન્ય જાતિ માત્ર ત્યાંથી પકડાય છે. જાણન ક્રિયા ઉપરથી ચૈતન્યની જાતિ પકડાય છે, ક્રોધાદિ ભાવ ઉપરથી વિભાવની જાતિ પકડાય છે. જાતિ જો ઓળખાઈ જાય તો ક્યાંય ભૂલે નહીં, જાતિ ઓળખવામાં કાંઈ ભૂલે નહીં. જાત ન ઓળખાય ત્યાં સુધી બુદ્ધિ ભૂલ થાય, જાતિ ઓળખાણા પછી ભૂલ નથી થતી. એટલે ચૈતન્ય જાતિ માત્ર છે તે જ સમય છે, કેમ કે જાણતો અને પરિણમતો છે. સકળ નય પક્ષોથી અમિલિત છે. જુઓ, એકે નય પક્ષ વાળો ન લીધો, નિશ્ચયની નો વિષય લેવો એમ કે છે કે નહીં, વ્યવહારની નો વિષય લેવો તો કે નહીં, એકે નહીં પક્ષ ન લેવો. જ્ઞાન એટલે જ્ઞાન, બસ એવા એક જ્ઞાન સ્વરૂપ હોવાથી શુદ્ધ છે. નય પક્ષથી રહિત હોવાથી, નય પક્ષથી અમિલિત હોવાથી, શું અસંકીર્ણ શબ્દ છે સંસ્કૃતમાં, સકલ નય પક્ષ પક્ષ અસંકીર્ણ એક જ્ઞાન માં, એક જ્ઞાનતયા શુદ્ધ, એક જ્ઞાન રૂપ હોવાથી, કોઈ પણ પક્ષ વગરના, નય પક્ષ વગરના એક જ્ઞાન રૂપ હોવાથી એને શુદ્ધ જ્ઞાન કહીએ છીએ, એને શુદ્ધ કહીએ છીએ. અને કેવળ ચિન્હ માત્ર હોવાથી એને કેવળી કહીએ છીએ. ઓલા કેવળીની વાત નથી, કેવળ ચિન્હ માત્ર હોવાથી એને કેવળી કહીએ છીએ. મનન માત્ર ભાવ તયા, એક એનું જ એક ધારું મનન ચાલતું હોવાથી એને મુનિ કહીએ છીએ. સ્વયમેવ જ્ઞાન થયા જ્ઞાની, અને પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી એને જ્ઞાની કહીએ છીએ. શું સ્વસ્ય ભવન માત્ર તયા સ્વભાવ, સ્વપણે હોવાથી એને સ્વભાવ કહીએ છીએ. એ સ્વપણે જ છે, પરપણે નથી. એ તો સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે, જે કહ્યું એ નીકળે છે સિદ્ધું આમાંથી. શું કે સ્વસ્ય ભવન માત્ર તયા, ભવન એટલે અહીંયા પરિણમન નહીં, ભવન એટલે હોવું. સ્વપણે હોતું હોવાથી, સ્વપણે રહેતું હોવાથી તેને સ્વભાવ કહીએ. અને સ્વતશ્ચિતો છે ચૈતન્ય, ચૈતન્યના ભવન માત્ર હોવાથી સદભાવ, સદભાવ છે એ સ્વત હોય તે સત્સ્વરૂપ જ હોય છે. ચૈતન્યના સદભાવ એટલે સત્સ્વરૂપે છે એમ કેવું છે. સદભાવ એટલે સત્સ્વરૂપે, તનો દ થયો છે, સત્સ્વરૂપે છે એમ. શબ્દ ભેદ છે, વસ્તુ ભેદ કાંઈ નથી. આ લેવું છે અહીંથી, જે અવલંબનભૂત વિષય છે એનું ગ્રહણ કરાવવું છે. જ્ઞાન ક્રિયા ઉપરથી અવલંબન ઉપર ચાલ્યું જવું છે, જે અવલંબનભૂત સ્વભાવ છે એના ઉપર જવું છે. એટલે એને જ્ઞાન ક્રિયાને આધાર કીધો અને જ્ઞાનને આધેય કહ્યું. એ જ્ઞાન જ કે છે, ક્યાંય ફોડ નહીં પાડે, એ જ્ઞાનની કોઈ વિવિક્ષા નહીં કટ કરે. શું? કેમ કે એવી વિવિક્ષા કરવા જતાં જે કહેવા ધારે છે એ નથી કહેવાતું, માટે જ્ઞાનની વિવિક્ષા નહીં કરે. જ્ઞાન જ કહેતા આવશે બધે. શું? 206 જુઓ. ટીકા. હે ભવ્ય, એટલો જ સત્ય એટલે પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે, એમ નિશ્ચય કરીને આ કાલે વાત ચાલી હતી. એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં જ સદાય રતિકર, રીતિ પામ, રુચિ પામ, પ્રીતિ પામ, એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય સંતોષ પામ. આટલું જ સત્ય અનુભવનીય છે, અનુભવ કરવા યોગ્ય જ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. તું જ્ઞાનને સ્વપણે અનુભવ કર, શુદ્ધ જ્ઞાનને, એકલા જ્ઞાનને, માત્ર જ્ઞાનને સ્વપણે અનુભવ કર. બસ આ ભવના ક્ષયનું કારણ છે, આ બંધના ક્ષયનું કારણ છે, આ જ મુક્તિનું કારણ છે, મોક્ષ કારણમ. અહીંયા લીધું 51માં લીધું કે જ્ઞાન મોક્ષ કારણ, જ્ઞાન જ એક મોક્ષનું કારણ છે. એટલું જ સત્ય અનુભવનીય છે એટલે અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એ વાતને વચનથી અગોચર એવું સુખ થશે, અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયં દેખશે. બીજાઓને ન પૂછ, એમાં તારે બીજાને પૂછવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે એ તો અનુભવનો વિષય છે, અનુભવ ગોચર છે, માટે પૂછવું ક્યાં પડે. જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું, એવું પરમ ધ્યાન છે, એવું પરમ ધ્યાન છે. તિરિંચને પણ થાય છે એનું કારણ આ છે કે જ્ઞાન માત્રથી પકડાય છે એને. તો તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે, થોડા જ કાળમાં જ્ઞાનાનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી. આમ સીધી સીધી વાત છે, જ્ઞાનથી આત્માનું ગ્રહણ છે. જ્ઞાન તત્વ એકલા જ્ઞાનપણે, માત્ર જ્ઞાનપણે, બરાબર જ્ઞાન ક્રિયાના આધારે પકડાવવું જોઈએ. હા, એ પરિણતિ છે, એ ગુણને બતાવે છે, ગુણને પ્રદર્શિત કરે છે. જાણન ક્રિયા એના જ્ઞાન સ્વભાવને પ્રદર્શિત કરે છે, એટલે એને જ્ઞાન કહી દીધું. આ જ્ઞાન છે, જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે. હવે જાણન ક્રિયાને મૂકી દેશે એક વાત. હવે શું કહે છે સરવાળો મારતા, કે આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. જાણન ક્રિયાની વાત ન લીધી હવે, કેમ કે એ તો પર્યાય છે, કે જ્ઞાન તો જ્ઞાનમાં જ છે. જ્ઞાન જ્ઞાનમાં છે એનો અર્થ કે હું જ્ઞાનમાં છું. બસ હું ક્યાં છું? હું જ્ઞાનમાં છું, અને હું જ્ઞાનમાં હોવાથી હું ક્રોધાદિ કે રાગાદિ ક્રિયામાં હું નથી, એ આપોઆપ આવી જાય છે વગર કીધે. એ તો કથનમાં સ્પષ્ટ કરવું પડે, પણ હું જ્ઞાનમાં છું એનો અર્થ કે જ્ઞાન સિવાય હું બીજે ક્યાંય નથી. બસ આટલું જ મોક્ષનું કારણ છે. એ તો પુણ્ય પાપ અધિકારમાં તો ત્યાં સુધી લીધું કે આવું જેને જ્ઞાન છે એને વ્રત શીલ સંયમ નહીં હોવા છતાં પણ એની મુક્તિ છે, અને વ્રતશીલ સંયમ વાળાને આવું જ્ઞાન નથી ત્યાં વ્રતશીલ સંયમ હોવા છતાં એની મુક્તિ નથી. માટે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. એ બે ત્રણ કથા સુધી એ મુદ્દા ઉપર વાત ચલાવી છે આચાર્ય દેવે કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જાણન ક્રિયા ઉપરથી હું જ્ઞાન માં છું એમ આવી જવું જોઈએ. એના ઉપરથી પણ જવાય છે, પર્યાય ઉપરથી પર્યાય દ્વારા દ્રવ્યમાં જવાય છે. આ વિધિનો વિષય છે, કઈ વિધિ અંદર જવાય છે, જવું છે અંદર અથવા વળવું છે અંતર્મુખ. તો અંતર્મુખ વળવું એટલે શું? એ તો એક શબ્દ થયો, ભાવ શું છે? કે જ્ઞાન પોતે જ અન્ય જ્ઞાનથી જણાય એમ નહીં. પહેલો કળશ લ્યો, પાયામાંથી વાત કરતા આવે છે આચાર્ય દેવ. નમઃ સમયસાર છે ને, એમાં એ વાત કરી છે. સ્વાનુભૂત્યા ચકાસતે છે ને, એનો અર્થ કરે છે કે પોતાની જ અનુભવ અનુભવન રૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત પોતે પોતાથી જ જાણે છે, પ્રગટ કરે છે. આ વિશેષણથી આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિની, ભટ્ટ અને પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો. મીમાંસકમાં આ ત્રણ ભેદ છે, જૈમિનીવાળા છે, ભટ્ટવાળા છે અને પ્રભાકરવાળા છે, એ મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો. હવે કહે છે, તેમજ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે અને પોતે પોતાને નથી જાણતું એવા એવું માનનાર નૈયાયકોનો પણ પ્રતિષેધ થયો. એમાં અહીંયા શું કહેવું છે કે જ્ઞાન જ્ઞાનને જાણે છે, જ્ઞાન જ્ઞાનને જાણે છે, એમાં એવી રીતે વિચાર લંબાવે છે કે થઈ ગયેલા જ્ઞાનને બીજા જ્ઞાને જાણ્યું. જેમ કે મેં આ પદાર્થ જાણ્યો તો મારા, મેં આ પદાર્થને જાણ્યો એવું જે મારું જ્ઞાન, એને કોણે જાણ્યું? કે ત્યાર પછી થયેલા જ્ઞાને જાણ્યું? એમ નહીં, જ્ઞાન સ્વને જાણતું પરિણમે છે. ભલે પરપ્રકાશનના કાળે, પરપ્રકાશનના કાળે પણ જેવું સ્વપ્રકાશનના કાળમાં સ્વતત્વ જણાય એવું જ પરપ્રકાશનના કાળમાં સ્વતત્વ જણાય છે. આ છઠ્ઠી ગાથા છે. સ્વરૂપ પ્રકાશનના કાળમાં જે જ્ઞાયક જણાયો તે જ પરપ્રકાશનના કાળમાં જણાય છે. દીપકની વત, દીવાને જેમ, ત્યાં દીવાનો દ્રષ્ટાંત આપ્યો છે. તો એનો અર્થ શું? કે જ્ઞાન પોતાને જાણતું પરિણમે છે તો એ જ્ઞાન કહેવાય, નહીંતર તો એ જ્ઞેય થઈ જાય છે. જો બીજી જ્ઞાનની પર્યાય પહેલી થયેલી જ્ઞાનની પર્યાયને જાણે તો એ પહેલી પર્યાય જ્ઞાન ન રહ્યું, જ્ઞેય થઈ ગઈ. પાંચ તો કહે છે કે જ્ઞાન પણ તે અને જ્ઞેય પણ તે છે. જો ચાલતી જ્ઞાનની પર્યાયમાં પોતે, ચાલતી જ્ઞાનની પર્યાયમાં પોતે પોતાને જાણે તો અંતર્મુખ થઈ જાય, અને પોતે પોતાને ન જાણે તો બહિર્મુખ રહે. આ તો કહે છે કે પોતે પોતાને જાણે એ નથી પકડાતું. આ પ્રશ્ન અહીંયા આ આવશે કે પોતે પોતાને જાણે છે એવું પકડાતું નથી. વિચારથી એક વાત કરવી જુદી વાત છે, પણ એવું પોતે પોતાને જાણતું જ્ઞાન પકડાતું નથી. કેમ? કે બહિર્મુખ ઉભો છે. તો એ તો મોઢું ફેરવીને ઉભે તો આખો દરિયો ન દેખાય. આ તો સૂક્ષ્મ વિષય છે, જ્ઞાન તત્વ તો સૂક્ષ્મ છે તત્વ દ્રષ્ટિએ. પણ આખો દરિયો હોય ને મોટો મહાસાગર, પણ જો પીઠ ફેરવીને ઉભા રહીએ જોઈએ, કોઈક પણ આવડો મોટો દરિયો નથી ભાળતા, પણ ક્યાંથી ભાળે? પીઠ ફેરવીને એની સામે પીઠ રાખે છે, મોઢું ઊંધું છે તો દરિયો નહીં દેખાય, ઝીણી ચીજ તો ક્યાંથી દેખાશે? તો આ તો બહિર્મુખ ઉભો છે, તો બહિર્મુખ જ્ઞાનમાં પોતે પોતાને જ્ઞાન જાણે છે એ વાત એને પકડાતી નથી. તો અંતર્મુખ થવામાં જે કોઈ સમસ્યા છે, જે કોઈ અંતર્મુખ થવાની વિધિ છે, જે કોઈ રહસ્યભૂત વિષય છે, એ આ છે કે જ્ઞાન જ્ઞાનને જાણે છે એ એ વાત છે. એટલે તો 17-18 ગાથામાં એ વાત લીધી જયચંદજીએ ભાવાર્થમાં કે જાણનારો જણાય છે. લ્યો 17-18 એ તો આખા સમય સારામાંથી બધેથી કેટલી જગ્યાએથી વિષય નીકળે છે. આ તો ભાવાર્થ સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી છે, બીજી રીતે નથી. કારણ કે પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે, જણાય છે એમ નહીં તો અનુભવ લઈએ છીએ. આ તો પહેલાં તો આત્માને એમ જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું, આનું નામ આત્મજ્ઞાન છે. જાણનારો તે હું એમ અનુભવમાં લેવું તેને આત્મજ્ઞાન કહ્યું છે. પર્યાય માત્ર નું હું પણ એ અવધારણ તે પર્યાય દ્રષ્ટિ છે. શું માત્ર એકલી પર્યાય નું દ્રવ્યને છોડીને પર્યાય માત્ર નું હું પણ એ અવધારણ એનું નામ પર્યાય દ્રષ્ટિ છે, એનું નામ મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા એમ નથી થતું, હું કહેતા દ્રવ્ય આવી જાય છે, હું કહેતા વસ્તુ આવી જાય છે, એમાં પર્યાય નથી રહેતી. તો એ પર્યાયત્વનો જે અનુભવ હતો એ છૂટી જાય છે. ભલે પર્યાયનું માધ્યમ છે જાણન ક્રિયા, તો પણ પર્યાયત્વનું પર્યાયત્વપણે જે પોતે અત્યાર સુધી અનુભવમાં આવતો હતો એ છૂટી જાય છે. પર્યાય પણ છૂટી જાય છે, હું માંથી દ્રવ્ય આવી જાય છે. એમ કહ્યું ને સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, તો એ સ્વપણું કહેતા જ આત્મા દ્રવ્ય આવી ગયો. એમાં સ્વ કહેતા દ્રવ્ય પોતે, સ્વ હું કહેતા દ્રવ્ય પોતે, એમ લેવું છે. માત્ર નું અવધારણ, પર્યાય માત્ર નું, પર્યાય જેટલો જ હું એવું અવધારણ તે પર્યાય દ્રષ્ટિ છે. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે. આ તો એ જ દ્રષ્ટાંતે, ક્રોધ તો ક્રોધમાં જ છે, પછી તો ક્રોધ જ્ઞાનમાં છે કે જાણન ક્રિયામાં છે એ વાત રહેતી નથી. વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી. જ્યારે ક્રોધાદિકમાં જ્ઞાન નથી ત્યારે કર્મ નો કર્મ તો પ્રત્યક્ષ જડ છે અને પરદ્રવ્ય છે પ્રત્યક્ષ, એટલે એમાં જ્ઞાન નથી. અને જ્ઞાનમાં ક્રોધાદિક કર્મ કે નો કર્મ નથી, કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી, સ્વરૂપે જ વિપરીત છે, કોઈ કોઈના સ્વરૂપની સામે સામા છે, સામે સામા છે, વિરુદ્ધ સ્વભાવી છે એમ કે છે. જાતિએ વિરુદ્ધ છે, સ્વભાવે પણ વિરુદ્ધ છે. એક ચૈતન્ય છે, એક જડ છે. જ્ઞાન શાંત ચૈતન્ય સ્વરૂપે છે, તો કે ક્રોધ આકુળતા રૂપે છે. એટલે વિરુદ્ધ સ્વભાવી છે, વિપરીત સ્વભાવે છે. સ્વરૂપ વિપરીતતા હોવાથી અર્થાત જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમજ કર્મનું કર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી, વિરુદ્ધમાં અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને પરમાર્થભૂત આધાર આદેશ સંબંધ નથી. એને કોઈ આધાર આદેશ સંબંધ હોઈ શકે નહીં કે એને છે જ નહીં. પરમાર્થ ભૂત એટલે વાસ્તવિક. કથનચિત એને પરમાર્થ ભૂત એટલે વાસ્તવિકપણે છે જ ને, એટલે એમ કે રાગ કે ક્રોધ જણાયો માટે એ છે માટે એનું જ્ઞાન થયું, એ મિથ્યા ભ્રમ છે તારો. રાગ થયો માટે રાગનું જ્ઞાન થયું તો રાગના આધારે થયું, એ તો સંબંધ જ નથી. જ્ઞેયના આધારે જ્ઞાન બિલકુલ સંબંધ નથી કે છે. એવો તને અનુભવ થાય છે એ જુઠ્ઠો છે. તારા સ્વરૂપની તને ખબર નથી. તારું સ્વરૂપ બિલકુલ જ્ઞેયનો, તારું જ્ઞાન સ્વરૂપ, તારું જ્ઞાન કદી પણ જ્ઞેયનો આધાર ન લે એવું છે. સદાય નિરાલંબ છે, સદાય નિરપેક્ષ છે. ભલે એનું નામ જ્ઞેય પરક હોવા છતાં, જ્ઞાનનું નામ જ્ઞેય પરક હોવા છતાં જ્ઞેયને જ્ઞેયની સાથે એને બિલકુલ આધાર આધે સંબંધ નથી. ફેરવી ફેરવીને વાત લેશે આ ટીકામાં. વળી કહીને વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિ ક્રિયા પણ છે, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિ ક્રિયા છે તેમ ક્રોધાદિકનું સ્વરૂપ જાણન ક્રિયા પણ છે, એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. શું એ એટલા માટે ક્રિયાથી વાત ઉપાડી છે કે એ તો પ્રગટ ખ્યાલમાં આવે એવી ચીજ છે. ક્રોધની ક્રિયા, રાગની ક્રિયા અને જ્ઞાનની ક્રિયા એ તો સ્પષ્ટપણે સમજી શકાય એવી વાત છે. અનુભવ ગોચર છે ને બંને ભાવ, જે બંને ભાવ અનુભવ ગોચર છે એમાં બંનેનું સ્વરૂપ જ એકબીજાથી વિપરીત છે, અને એટલી બધી સ્વભાવ ભિન્નતા છે. અહીંયા એ જ કહેશે ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. કારણ કે, કારણ એટલા માટે કે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે, એનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે. તું જોતો ખરો સ્વભાવથી જો ને એને, ક્રોધાદિને એના સ્વભાવથી જો, જાણન ક્રિયાને એના સ્વભાવથી જો, તો પ્રકાશ ને અંધકાર જેટલો ફરક છે. પ્રકાશ ને અંધકારનો તફાવત ન જણાય તો પછી બુદ્ધિ કેટલી. તો માણસ વિચારે છે ને, પોતાને બુદ્ધિશાળી દરેક માનતા હોય છે, કોઈ પોતાને બુદ્ધિ વગરનો માનવા તૈયાર નથી થતું. શું એને એમ કહે છે કે ભાઈ આ રાગાદી ભાવ, વિભાવ ભાવ અને આ જાણન જાણવાનો ભાવ, બેના સ્વભાવ જુદા જુદા છે, એટલું તારા અનુભવમાં આવે છે ને તને નથી પકડાતું, અને ભેળસેળ કરી બેઠો છો કે જેનું ફળ અનંત સંસાર છે, જન્મ મરણ છે, એકત્વનું ફળ એ જ છે, બીજું કાંઈ નથી. એ જ એકત્વનું ફળ છે. જન્મ મરણનું સંસારનું પરિભ્રમણ છે એ એકત્વનું જ ફળ છે. વિભાવ સાથેના એકત્વનું ફળ સંસાર છે. અને બે ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશતી ક્રિયા છે, છતાં બંનેના સ્વભાવને તું ન જાણે, આટલો મોટો તફાવતને ન જાણે, અંધારા અજવાળા જેટલા ફેરને ન પકડી શકે, બુદ્ધિ ક્યાંની ગણવી? એને શું બુદ્ધિ કહેવી, એને મતિ શું કહેવી? એમ કે છે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે, અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી, એમ ક્રિયાઓ ભિન્ન હોવાથી નહીં પણ સ્વભાવો ભિન્ન હોવાથી, કેમકે જાતિ પકડાવી છે ને, વસ્તુઓ ભિન્ન જ છે. જેનો સ્વભાવ તે આખી વસ્તુ જુદી એમ સમજી લેવી. શું ભલે લાખ પીપરમાંથી ઉત્પન્ન થઈ છે, પીપરના થડમાંથી નીકળેલી લાખ છે, તો પણ એ પીપર નથી. પીપર તો નથી પણ પીપરને ખાઈ જાય એવી એ છે. પીપરનો ક્ષય કરી નાખે, ખવાઈ જાય આખી પીપર, ખવાઈ જાય એમાંથી જે લાખ નીકળે એ આખી પીપરને ખાઈ કરી નાખે. હે, ખલાસ થઈ જાય પીપર. એમ રાગ ભલે આત્મામાં જન્મે છે, ક્રોધાદિ ભાવ ભલે આત્મામાં જન્મે છે, પણ આત્માના સ્વભાવનો ક્ષય કરે છે. ખતમ કરે છે આત્મા. એટલે આત્માની પર્યાય ને આત્મા માંથી નીકળે છે, અને આત્માની પર્યાય છે કે ભાઈ એમ રવા દે, એને વધ્ય ઘાતક સંબંધ છે. જેમ લાખને ને પીપરને વધ્ય ઘાતક સંબંધ છે, એમ રાગને ને જ્ઞાનને વધ્ય ઘાતક સંબંધ છે. સમજાવવાની શૈલી છે કે જ્ઞાન કોને કહેવું, કે જ્ઞેયને જાણે તે જ્ઞાન. જ્ઞાન કોને કહેવું, એનું નામ જ્ઞાન કેમ પડ્યું, કે જ્ઞેયને જાણે તે જ્ઞાન. પણ અહીંયા તો એમ કહે છે કે નહીં, જ્ઞાનને જાણે છે જ્ઞાન, એનું એ કંઈ સમજાય છે? અરે જ્ઞાનને સમજવું હોય તો જ્ઞાન જ્ઞાનને જાણે છે. હા, જ્ઞેયને જાણે તે જ્ઞાન, એવું જ્ઞાનનું જ્ઞેયપરક નામ છે. પણ હવે અહીંયા તો એ પ્રકરણ નથી, અહીંયા એ પ્રકરણ નથી. અહીંયા પ્રકરણ એમ ચાલે છે કે જ્ઞાન કોને કહેવું, કે જેમાં જ્ઞપણું છે, જ્ઞ તત્વ છે તે જ્ઞાન. તો એ શું કરે કે પોતે પોતાને જાણે. જ્ઞાન પોતાને બીજું જ્ઞાન પહેલાના જ્ઞાનને જાણે એમ નહીં, પોતે જ પોતાને જાણતું પરિણામે એનું નામ જ્ઞાન એમ લેવું તો અંતર્મુખ થવાય. જો પોતે પોતાને જાણતું પરિણામે જોવે, જ્યાં સુધી એને એ વાત પોતાને અંદરમાં અનુભવ ગોચર ન થાય કે હું મને જાણતો પરિણમું છું કે નહીં, હું મને જાણતો પરિણમું છું કે નહીં, પ્રયત્ન જોવાનો. તો પોતે પોતાને જાણતો પરિણમે છે એવું પકડાશે ત્યારે એને અંદર વળીને પકડાશે, બહાર વળીને રહ્યો છે ત્યાં સુધી નહીં પકડાય. કોઈ એમ પણ કહેશે કે ભાઈ નથી પકડાતો, બરાબર છે નહીં પકડાતું હોય, તું ખોટું નથી કહેતો, પણ તું બહાર વળીને ઊભો છો. હજી તું જો તારા જ્ઞાનને, જો તપાસ તારા જ્ઞાનને, અવલોકન કર તારા જ્ઞાનને, ચાલી ગયેલા જ્ઞાનને નહીં, ચાલતા જ્ઞાનને અવલોકન કર. અવલોકન કરનાર પણ જ્ઞાન અને એમાં જણાનાર પણ જ્ઞાન. પોતે જાણનાર તે જ વખતે પોતે જણાનાર, જાણનાર વખતે જ પોતે જણાનાર, એમ થતાં દિશા બદલવાનું બનશે. ત્યાં સુધી દિશા નહીં બદલાય, દિશા નહીં બદલાય ત્યાં સુધી કેવળ પર સાથેનો પ્રતિબંધ જે ચાલી રહ્યો છે એ પ્રતિબંધથી છૂટી નહીં શકાય, એ જ બંધન છે. અને પરથી પાછા વળવું તેનું નામ મુક્તપણું છે. એટલે જ્ઞાન છે એ વ્રતશીલ સંયમ વગર મુક્તમાંથી મુક્તિ કેમ લીધી જ્ઞાનની? જ્ઞાની તો મુક્ત છે, કેમ મુક્ત છે? વ્રતશીલ સંયમ તો છે નહીં એને, વ્રત નહીં, શીલ નહીં, સંયમ નહીં, મુક્તિ કહા. કેમ કે જ્ઞાન પ્રતિબંધ પણ નથી પામતું, જ્ઞાનને બંધન નથી, અટકતું નથી ક્યાંય. જ્ઞાન સ્વને જાણતું પોતાના સ્વભાવમાં વિલાસ કરે છે એટલે એને કોઈ પ્રતિબંધ નથી. પ્રતિબંધ નથી, એનું નામ મુક્તિ છે, એનું નામ મુક્તપણું છે. મુક્ત થઈ ગયો. ખરેખર તો શું છે કે ઉપયોગનું રાગ પર દ્રવ અથવા પર ભાવમાં અટકવું, પ્રતિબદ્ધ થવું, એનું નામ ભાવબંધ છે. ભાવબંધ તો એને કહેવાય છે, પછી દ્રવ બનતો કર્મના પરિણામને કહે છે, કર્મની પર્યાયને. પણ દ્રવ બનતો આ છે, એ પ્રકાર જ્યાં નથી ક્યાં નથી કે જ્ઞાન જ્ઞાનમાં આવી ગયું. જ્ઞાન જ્ઞાનને જાણતું, જ્ઞાનને વેદતું, જ્ઞાનને અનુભવતું પરિણામમાં લઈ ગયું. અને એ જ્યારે જ્ઞાન જ્ઞાનને અનુભવતું પરિણમે છે ત્યારે તો અંતર્મુખ રહે છે, ત્યારે તો પર સાથે સંબંધ પામતું નથી, પર સાથેનો સંબંધ છૂટી જાય છે. એટલે હવે ભાવ ઉપરથી વસ્તુ ઉપર આવી ગયા. હા, શું છે કે પોતાનું જે સ્વરૂપ છે એ હૈયાત જોવે છે, વર્તે છે એટલે હૈયાત જોવે છે, મોજુદ જોવે છે, પ્રગટ અપ્રગટનો ભેદ નથી. કહેવાય છે એને પ્રગટ જોવે છે, પણ ખરેખર પ્રગટ અપ્રગટનો ભેદ જેને લાગુ પડતો નથી એવી રીતે જોવે છે. એટલે કે અમારું સ્વરૂપ તો વર્તે છે, એવું અમારું મૂળ સ્વરૂપ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, એવું વર્તે છે અમને. પણ કોઈ અનર્થ ન કરે અથવા વેદાંત કે નિશ્ચય ભાષામાં ન લઈ જાય એટલે શુદ્ધ નહીં, ના હેતુથી એટલો શબ્દ વાપર્યો. પણ કોઈ જ્ઞાની એવો શબ્દ ન વાપરે તો પણ એને નિશ્ચય ભાષામાં ન લઈ જવાય. હા, એને તો પ્રસિદ્ધ જ છે, એને તો પોતાનું સ્વરૂપ પ્રસિદ્ધ જ છે. પ્રગટ અને અપ્રગટ તો પર્યાયના ભેદો છે એમ કે છે. વસ્તુ તો સર્વકાળે જેવી છે તેવી છે એમ કે. એટલે અહીંયા ક્રિયામાંથી હવે કહે છે કે એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ જ ભિન્ન છે, એને વસ્તુમાં નાખી દીધો. ક્રોધને પણ ભાવમાં હવે ક્રિયામાં ન લીધું, ક્રોધાદી ભાવમાં ન લીધું, ભાવક્રિયા ન લીધી, વસ્તુ ભિન્ન છે એમ કહે છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને જો પછી જ્ઞાન એટલે બધું અજ્ઞાનમાં ગયું, જે જ્ઞાન નહીં તે બધું અજ્ઞાન, અજ્ઞાન જ્ઞાન નહીં તે બધું અજ્ઞાન. અજ્ઞાનથી સંસાર છે અને જ્ઞાનથી મોક્ષ છે, આ સમયસારનું સૂત્ર છે. સંસાર કોનેથી? અજ્ઞાનથી. અજ્ઞાન એટલે જેનામાં જ્ઞાન નથી એવા દ્રવ્ય ભાવમાં અહંપણું સ્વપણું કરવું, તેનું નામ અજ્ઞાન. પોતાને જ્ઞાન, જેમાં જ્ઞાન નથી એમાં પોતાને ભેળવો, અજ્ઞાનથી એને જ્ઞાન નથી ત્યાં પોતે. તો કે જ્યાં જ્ઞાન છે ત્યાં પોતે, તો કે એ જ્ઞાન. જ્યાં જ્ઞાન, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. દીપચંદજીનો અનુભવ પ્રકાશમાં વચન છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે, એવી વ્યાખ્યા કરી છે. સમ્યક્ત્વની પરિભાષા એવી કરી છે જ્ઞાન પ્રધાનતાથી. એટલે એ વસ્તુ જુદી થઈ ગઈ આખી એમ કે છે કે ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને એટલે ક્રોધાદિકને આધાર આધેયપણું નથી. એટલે કોઈ કોઈ અજ્ઞાનને આધારે અથવા જ્ઞેયના આધારે જ્ઞાન નથી. જ્ઞાન તત્વ આ જગતમાં મારું જ્ઞાન તત્વ નિરાલંબ નિરપેક્ષ છે, કોઈના આધાર અવલંબનનો કાંઈ પ્રશ્ન રહેતો નથી. એવું શાશ્વત પોતાના સ્વરૂપ સામર્થ્યથી નિરાલંબ અને નિરપેક્ષ છે. એવું જ પોતાનું શાશ્વત સામર્થ્ય છે કે કોઈના અવલંબનની અપેક્ષાની જરૂર નથી. હા, દરેક જીવ એવું છે, પણ આપણે તો પોતાને લેવું છે ને, બીજાનું કોઈ પ્રયોજન નથી. આપણે પોતે આવો છે. એને જ વિશેષ સમજાવે છે એક આકાશનો દ્રષ્ટાંત લઈને, વળી વિશેષ સમજાવવામાં આવે છે. આ જ વાતને સમજાવી છે. સમજાવવામાં ભલે શૈલી ગમે તે કરાય, પ્રકાર જુદા જુદા લાગે સમજાવવાના, પણ એકની એક જ વાત સમજાવી છે. વિધિના કહેવાના પ્રકાર અનેક છે, વિધિનો પ્રકાર અનેક નથી, વિધિ એક જ પ્રકારે છે. વસ્તુ એક પ્રકારે છે, વિધિ એક પ્રકારે છે, એટલું લક્ષમાં રાખીને ગમે તે શૈલી, ગમે તે વાત, ગમે તે પ્રકારથી આવતી હોય તો એ વાત તો લક્ષમાં હોવી જોઈએ. વળી વિશેષ સમજાવવામાં આવે છે કે જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આકાશનો આધાર આધેય ભાવ વિચારવામાં, આ વિચારવાની દ્રષ્ટિએ એક વાત યુક્તિથી નક્કી કરાવે છે, ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપમાંનો નિરોધ જ હોવાથી, અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી, બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી અથવા ઉદ્ભવતી નથી, ઉદ્ભવતી નથી અથવા પ્રભવતી નથી. શું કહેવું કે આકાશનું ક્ષેત્ર એટલું મોટું છે અને બીજા પદાર્થોનું ક્ષેત્ર એની પાસે એટલું નાનું છે કે અનંત ગુણ છે આકાશ. તો આકાશને કોનો આધાર? બીજા કોઈ પદાર્થને વિચારીએ તો બધા પદાર્થ તો એના અનંતમાં ભાગમાં આવે છે, માટે આકાશનો આધાર કોણ? આકાશ કોના આધારે રહ્યું છે? જે દશે દિશામાં અમર્યાદિત છે એનું ક્ષેત્ર, એને કોઈ આધાર હશે કે નહીં હોય? તો કે પ્રશ્ન નથી, કેમ કે બાકીના જે પાંચ દ્રવ્યો છે એ તો અનંતમાં ભાગે આવે છે. આખું જે લોક છે એ તો અણુ રેણુ વચ્ચે છે, આકાશમાં પરમાણુની જેટલો નાનો છે એટલું દશે દિશામાં અનંતું છે, એને કોઈનો આધાર ખરો? કે પ્રશ્ન જ ઉત્પન્ન થઈ શકે એવું નથી. ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી, અને તે નહીં પ્રભવતા એમ નહીં થતા તો પછી આકાશ કોના આધારે છે? તો કે એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. આકાશ આકાશમાં છે, આકાશને કોનો આધાર? કે કોઈનો આધાર નહીં, આકાશને પોતાનો આધાર છે, કોઈના આધારે આકાશ રહે એ વાત રહેતી નથી. એમ બરાબર સમજી જવાય છે આ યુક્તિ લીધી, આકાશની યુક્તિથી હવે જ્ઞાનને સમજાવવું છે. હે હા, યુક્તિ તો એવી છે ને, બેસી જાય એકદમ. યુક્તિ ચીજ એવી છે કે એકદમ બેસી જાય યુક્તિનો વિષય, એટલે તો એને યુક્તિ કહે છે. શું એ ઝડપે સલાક બેસી જાય એનાથી? તો કે અનુભવ એનાથી બળવાન છે. શું પણ સામાન્ય રીતે ન સમજાતું હોય તો યુક્તિથી એકદમ બેસી જાય. એમ બરાબર સમજી જવાય છે, અને તેથી એવું સમજી જનારને આકાશ માટે પર આધાર આધેયપણું ભાસતો નથી. પછી બીજા કોઈનો આધાર અને આધેયપણું એવું એમાં આકાશ માટે ભાસતું નથી, લાગતું નથી. પહેલાં વિચાર લીધો, હવે ભાસતું નથી એમ લીધું. શું શબ્દ ફેરવે છે એ જરા વિચારવા જેવો વિષય છે. કે જ્યારે યુક્તિથી વિચાર કરે છે, પછી જ્યારે બેસે છે ત્યારે ભાવ ભાસે છે એમ કહે છે. શું વિચાર કરે છે અને જ્યારે એ સંમત થાય છે ત્યારે એનો ભાવ ભાસે છે, એમ જ લાગે છે એને, પછી સ્વતંત્રપણે એમ લાગે છે, એવું ભાસતું નથી. એવી રીતે જે દ્રષ્ટાંત થયો, જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, એવી રીતે જ્યારે એકલા જ્ઞાનને, એક જ જ્ઞાનને એટલે એકલું જ્ઞાન, જ્ઞપણું માત્ર, શું કાંઈ બીજું એની અંદર ભેળવવું નહીં, જે ચાલતું જ્ઞાન છે એમાંથી એકનું જ્ઞપણું પકડવું, ચાલતા જ્ઞાનમાં એકનું જ્ઞપણું પકડવા જતા જ્ઞાનને આમ વળવું પડશે, પોતા તરફ વળવું પડશે. એવી રીતે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે, ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી અથવા અશક્ય હોવાથી, કેમ કે એની વ્યાપ્તિ નથી, શું બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી, જ્ઞાનમાં કોઈ આવતું નથી કે જેને લઈને જ્ઞાન એનો આધાર લીએ, કે જ્ઞાન ત્યાં પહોંચતું નથી કે જેને લઈને જ્ઞાન તેનો આધાર લીએ. આધાર આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, એટલે સહજપણે જ્ઞાન જ્ઞાન જુદું જ રહેતું હોવાથી, બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી અને તે નહીં પ્રભવતા એ જ્ઞાન જ, એ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. અને તેથી એવું સમજી જનારને, સમજનારને, જો સમજણ આગળ, સમજણથી આગળની વાત લઈએ છે, પર આધાર આધેય પણ ભાસતું નથી. સમજણ પછી ભાસવું લઈએ છે, પહેલાં સમજમાં વાત આવવી જોઈએ અને સમજીને એને ભાસવું જોઈએ, એમ લાગવું જોઈએ. લાગવું છે એ અનુભવમાં આવતી વાત છે. શું માણસ કહે છે ને, ઠંડી લાગે છે, ઠંડી જણાય છે એમ કોઈ કહે છે? ઠંડી તો લાગે છે એમ કહે છે. લાગવું એટલે ઠંડીનો અનુભવ થાય છે એમ કહે છે. જાણવું તો એમ કે ભાઈ લીમડો જણાય છે, લીમડો લાગે છે એમ કહેવાય? લીમડો તો જણાય છે એમ કહેવાય, પણ ઠંડી તો લાગે છે એમ કહેવાય છે. એમ જાણવું ને લાગવું એમાં ફેર છે. અહીંયા એમ કહે છે કે એમ લાગે છે કે જ્ઞાન જ્ઞાનમાં છે, હવે જણાય છે એમ ન લીધું. વિચારમાં સમજો કે બરાબર છે, જ્ઞાન કોઈનો આધાર લઈએ તો જ જ્ઞાન થાય, ન આધાર લઈએ તો જ્ઞાન ઉપજે જ નહીં. ઉપજવા માટે એને કોઈનો આધારની જરૂર છે? આ આત્મામાં જે જ્ઞાનનું સામર્થ્ય ભર્યું છે એમાંથી જ્ઞાનને ઉપજવા માટે કોઈનો આધાર લેવાની જરૂર ખરી કે નહીં? પણ ઇન્દ્રિયોના આધારે વર્તે કે ન વર્તે કે નહીં, એ ઉદ્ભવ થાય, પોતાની શક્તિથી બહાર નીકળે છે. અસંખ્ય પ્રદેશે જ્ઞાનનો પ્રવાહ આત્મામાંથી પ્રવાહિત થઈ રહ્યો છે કે જેને રોકી પણ શકાય નહીં. રોકવા ધારે તો રોકી પણ શકાય નહીં. એવું એનું સ્વભાવનું, એવું એનું સ્વરૂપ, સ્વભાવનું સ્વરૂપ એવું છે. તો જે એવી ચીજ છે એને આધાર કોનો પછી? જેને બંધ ન કરી શકાય તો એને આધાર, આધાર હોય તો એ બહાર આવે એવી વાત ક્યાંથી? એ કેવી રીતે? એ તો પ્રશ્ન જ નથી રહેતો. શું થાય? તોય પણ જ્ઞાન બંધ નથી થતું. ભાનમાં આવ્યા પછી હું બે ભાન હતો એવું જ્ઞાન ક્યાંથી થયું? ક્યાંથી થયું એને? જો જ્ઞાન ન હતો હું બેભાન હતો એવું જ્ઞાન ક્યાંથી થયું એને? એને એને કોઈ એને સમજાવે છે કે તું બેભાન થઈ ગયો તો આવી રીતે એમ? ના, હું બેભાન હતો એમ કહેશે. એ તો બહુ ખ્યાલ નથી માણસને, જ્ઞાનની પ્રવૃત્તિનો બહુ ખ્યાલ નથી. બાકી જેને જ્ઞાનની જાગૃતિ છે એને એવી કોઈ બેભાન અવસ્થામાં પણ ખ્યાલ આવે છે કે એમાં પણ જ્ઞાન બરાબર હતું, એમાં પણ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલતી હતી. એ ખ્યાલ આવે છે? શું નથી ખ્યાલ આવતો? એવું નથી. પણ એ તો એ લોકોને, જેને પોતાને જ્ઞાન ઉપરનો અભ્યાસ જ નથી, જ્ઞાનને જે અવલોકતો નથી, જે જ્ઞાનથી જ્ઞાનને જ અવલોકતો નથી, એને જ્ઞાનમાં કેટલી ખૂબીઓ છે એને ખબર નથી પડતી. એટલે એને જ્ઞાનનું સ્વરૂપ નથી ખબર પડતી. જ્ઞાનનું સ્વરૂપ જાણે છે એને તો બરાબર ખબર પડે છે કે જ્ઞાન ક્યારે જ્ઞાન રૂપે ન હોય એવું બનતું નથી, જ્ઞાન ક્યારે જ્ઞાન રૂપે કાર્ય કરતું ન હોય અને જ્ઞાન રૂપે રહેતું ન હોય એવું બની શકતું જ નથી, કોઈ કરવા ધારે તો પણ બની શકતો નથી એમ છે. અરે વિગ્રહ ગતિમાં ઉપયોગ નથી. શું તો ત્યાં જ્ઞાન ચાલે છે? વિગ્રહ ગતિ એટલે એક દેહ છોડે અને બીજો દેહ ગ્રહણ કરે એ પહેલા રસ્તામાં હોય જીભ. આ ક્ષેત્રેથી અહીંથી દેહ છૂટ્યો અને બીજે ક્યાંક ઉપજે બીજા ક્ષેત્રમાં, તો વચ્ચેનો જે સમય છે, ટ્રાન્ઝિટનો જે સમય છે, જેને પીરિયડ ઓફ ટ્રાન્ઝિટ કહેવામાં આવે છે, મુસાફરીનો રસ્તનો સમય છે, એ બહુ સૂક્ષ્મ છે. એક સમય, બે સમય, વધુ વધુ ત્રણ સમય, ઉપયોગ નથી હોતો ત્યાં. છતાં પણ જ્ઞાન નથી એમ નહીં કહી શકાય ત્યાં. પરિણમન કાંઈ જ્ઞાનનું બંધ ન થાય છે ત્યાં, પણ આત્માના પ્રદેશેથી જ્ઞાન પરિણમતું રહે છે. કેમ કે જ્ઞાન તો તત્વ છે, શાશ્વત તત્વ છે, નિરાલંબ તત્વ છે, નિરપેક્ષ તત્વ છે, અને એક ચૈતન્ય વજ્ર છે જેનો નાશ થઈ શકે નહીં એવું એક અનંત સામર્થ્ય ધરાવનારું પોતે સત્વ છે. તો એ અપેક્ષા પ્રભાવતી નથી ત્યારે એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. હવે આને આને પ્રેક્ટિકલ સાઈડમાં લઈ તો શું દશા થાય? નાસ્તિક કરવી પડે ને, નાસ્તિક થઈ જાય ને, ઉપયોગ વગર નો થઈ ગયો ને, એ ચાલે એવું નથી. એ તો શું છે કે લાંબો વિચાર્યો નથી, એ વિષયની અંદર લાંબો વિચાર કર્યો નથી, એવી પરિસ્થિતિ છે. હવે જે અવતરણ ચિહ્નમાં શબ્દો લીધા છે કે એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે એટલે સારી રીતે રહેલું છે, એ માત્ર વિચારીને નક્કી ન કરવું પણ ચાલતા અનુભવને તપાસીને નક્કી કરવું તો એનો ભાવ ભાસશે. નહીતર દ્રષ્ટાંતથી સમજાશે ખરું પણ એ સમજણ પાંગળી રહેશે. જે યુક્તિના આધારે થયેલી સમજણ છે, દ્રષ્ટાંતના આધારે, ન્યાયના આધારે, તર્કના આધારે, આગમના આધારે, એ સમજણ પાંગળી છે. પાંગળી છે એટલે શક્તિ વિનાની છે. તો એની યથાર્થ સમજણ કરવા માટે સમ્ય જ્ઞાન થાય ત્યારની વાત જુદી છે, પણ સમ્ય જ્ઞાન થયા પહેલાં યથાર્થતા થવી જોઈએ ને. ન્યાય યુક્તિ આગમથી સમજણ થાય છે પણ એની યથાર્થતા ક્યારે? કે ભાવ ભાસે ત્યારે. ભાવ ન ભાસે ત્યાં સુધી એમાં યથાર્થતા નથી આવતી. સમજણ ખોટી ન હોય, સમજણ વિપરીત ન હોય, પણ યથાર્થતા બીજી ચીજ છે. શું? અને સાચી ખોટી સમજણ એક બીજી વાત છે. બે વચ્ચે ફેર છે. સમજણ સમજણમાં ફેર છે. મુમુક્ષુની ભૂમિકામાં સમજણમાં યથાર્થતા આવવી જોઈએ. એટલી સમજણ આગમ અનુસાર કે તર્ક યુક્તિ ન્યાય અનુસાર બરાબર થાય માટે સમજણ થઈ ગઈ ને સમજાઈ ગયું, એવી રીતે સમજણનો આંક નહીં લેવો જોઈએ, એ ભૂલમાં રહી જશે. એની સાથે યથાર્થતા છે કે નહીં એ વાત પોતાને તપાસમાં હોવી જોઈએ, એ વાત પોતાને ખ્યાલમાં હોવી જોઈએ, અને તો જ એની સમજણમાંથી અનુભવ સુધી આગળ વધી શકાશે. નહીતર સમજણ અને અનુભવ વચ્ચેનું જે અંતર છે એ અંતર કોઈ રીતે તોડી નહીં શકાય. ઉલટાનું એ અંતર તોડવા માટે પોતાને સમસ્યા ઊભી થશે કે હવે શું કરવું? સમજાય તો છે, અનુભવ નથી થતો, હવે શું કરવું? સમજાય તો છે, ગુરુદેવના બધા પ્રવચન સમજાય છે, બધા ન્યાયો સમજાય છે, બધી ગાથાઓનો અર્થ સમજાય છે, પણ અનુભવ નથી થતો, એનું શું કરવું? આ પ્રશ્ન ઊભો થશે ઉલટાનો. હા, એ પરિસ્થિતિ આવે જ. અત્યારે આપણે ગુરુદેવની કૃપાથી બધા શાસ્ત્રોનો સ્વાધ્યાયને બધું ઘણું ચાલ્યું, પણ આ એક સમસ્યા ઊભી થઈ છે અને એ પ્રાય બધે જોવામાં આવે છે. લોકો પૂછે છે, સમજાય તો છે પણ કેમ અનુભવ નથી થતો? તો પછી ક્યાં પોતે સમાધાન કરી લે કે ભાઈ પુરુષાર્થ નથી ઉપડતો ને, એટલે અનુભવ નથી થતો, એટલે આપણે પુરુષાર્થ કરીએ. પણ પુરુષાર્થ એ કોઈ પરાણે કરવાની ચીજ થોડી છે, એ તો સહજ વસ્તુ છે. પુરુષાર્થ છે એ તો સહજ વસ્તુ છે, એ કોઈ કરવાની ચીજ નથી. એ તો ભાષા એમ વપરાય છે કે પુરુષાર્થ કરવો, પણ ખરેખર પુરુષાર્થ થાય છે એને કરવો એમ કહેવાય છે, કરવાની વાત નથી ખરેખર એની અંદર. એ પરિસ્થિતિમાં નહીં આવવાનું કારણ સમજણની અંદર અયથાર્થતા રહી છે અને યથાર્થતા આવી નથી, આ કારણ છે. યથાર્થતા આવે તો એ સમજણ પોતે પુરુષાર્થની, સહજ પુરુષાર્થની ઉત્પાદક થાય છે. જ્ઞાન પોતે જ પુરુષાર્થના ઉત્પત્તિનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. હવે આ સમજણ થઈને છતાં પુરુષાર્થ ન ઉપડ્યો એનો અર્થ કે જે સમજણ થઈ છે એમાં કોઈ એવી વાતની ખામી રહી છે અથવા વિપર્યાસ રહ્યો છે કે જેને યથાર્થતા એવું વિશેષણ લાગુ નથી પડતું, અયથાર્થતા એવું વિશેષણ લાગુ પડે છે આગમ અનુસાર હોવા છતાં. એ વિષય જરા વિશેષ ચર્ચવા જેવો છે, વિશેષ વિચારવા જેવો છે. જ્યારે સમજણની ભૂમિકામાં મુમુક્ષુ જીવ છે ત્યારે યથાર્થતા અને અયથાર્થતાના વિષયને એને બધા પડખેથી સમજવો જોઈએ, વિચાર ખ્યાલમાં લેવો જોઈએ, અને તો જ એ યથાર્થતા ઉપર આવીને અયથાર્થતા છોડીને અનુભવ સુધી આગળ વધી શકે. નહીતર ગાડી એવી અટકીને ઊભી રહેશે કે પછી મૂંઝવણ નવી ઊભી થશે, અથવા ખોટો સંતોષ સમજણનો પકડીને મનુષ્ય આયુ વ્યતીત કરી દેશે, એ પરિસ્થિતિ થશે. એ તો બધો પ્રચાર નથી, અવરોધ જ છે બધો. એને પ્રચાર કેમ કહેવાય? અયથાર્થતા હોય ત્યાં પ્રચાર કેમ કહેવાય? ધર્મ નો પ્રચાર કહેવાય કે અધર્મ નો કહેવાય? શું કહેવાય? નિર્ણયનો તબક્કો આવે છે, નિર્ણયનો તબક્કો છે. પુરુષાર્થને ખામી છે એવો ભાગ્ય જ જવાબ આપે, બાકી તો લગભગ તો એમ કે વિપર્યાસ છે એમ કે. કારણ કે પુરુષાર્થ તો શરૂ થયો એને પુરુષાર્થને ખામી કહીએ, પણ વિપર્યાસમાં પુરુષાર્થ ક્યાં શરૂ થયો છે? ગુરુદેવે તો સ્પષ્ટ ઉત્તર આપ્યો છે કે અમે સમજ્યા તો છીએ પણ પુરુષાર્થ નથી ચાલતો, તો અમારો પુરુષાર્થની નબળાઈ ગણવીને તો કે નબળાઈની વિપરીતતા છે કે તું મોટા દોષને નાનો ક્યાં ગણે છો? પર્વત જેવડા દોષને રાય જેવડો બતાવે છો? આ તો એના જેવી વાત છે એમ કરીને જવાબ દીધો છે. પરમાગમ સારમાં વાત ચાલી છે. એટલે એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે એ વાત થોડી પ્રયોગાત્મક પદ્ધતિથી સમજવી જોઈએ તો યથાર્થતા આવે. એટલે કે ચાલતા અનુભવ ઉપર ઉપયોગને લઈ જવો જોઈએ. જાણન ક્રિયામાં જે જાણવાનો અનુભવ થઈ રહ્યો છે એમાં મને કોઈ આધાર છે કે નહીં, જ્ઞાનને કોઈ આધાર છે કે જ્ઞાન નિરાલંબપણે સ્વતઃ પોતાના સામર્થ્ય જાણી રહ્યું છે, કે જ્ઞાન જ્ઞાનમાં છે કે જ્ઞાન જ્ઞાનની બહાર છે. આ તપાસીને જ્યાં સુધી એક જ્ઞાન જ્ઞાનમાં છે એવું ભાસે નહીં ત્યાં સુધી એની તપાસણી ચાલુ રાખવી જોઈએ. તપાસણી કયો, અવલોકન કયો, શોધ કયો, આ બધી એક વાત છે. એ વિના આ ભાસે નહીં ને ભાસે નહીં ત્યાં સુધી કોઈ રીતે જ્ઞાન તત્વનો નિશ્ચય થાય નહીં ત્યાં સુધી ભેદ જ્ઞાન થવાનો કોઈ અવસર નથી. ભેદ જ્ઞાનની નો પ્રયોગ કે પ્રક્રિયા ચાલે નહીં, અને એ પ્રોસેસ ન ચાલે તો એનો ફળ સ્વરૂપ જે અનુભવ છે એ અનુભવ પણ થાય નહીં. આ સીધી વાત છે. હા, વિધિ બતાવે છે. વિધિની તો ગાથા છે, સંવરની વિધિ, સંવર કેમ કરવો એની વિધિ સંબંધીનું તો સ્પષ્ટીકરણ છે. વિશેષ
આદિ દેવ જનમદરા.